અને વાસ્તવિક જીવનનું દર્શન ત્યાં થઈ શકશે. જેમ માણેક ઠારી પૂનમનો આપણે ઉત્સવ ઉજવીએ છીએ, એનો આનંદ અનુભવીએ છીએ, દૂધની અંદર સાકર અને પૌવા નાખી ઠાકોરજીને ધરાવી, ચંદ્રમાને ધરાવી અને પ્રસાદી, પણ એમાંથી આવતું જે ઝાકળ ઓશ, એનું તેજ એ દૂધમાં ઝીલાય, એની અંદર એ ઔષધરૂપ બની જાય અને એને આરોગ્ય પ્રસાદ તરીકે આરોગવાથી એક પવિત્રતા તો મળે, પણ એ ચંદ્રના કિરણોમાંથી આવેલા ઓશ અને ઝાકળ વડે રોગનું નિરાકરણ કરવા માટેની પણ ઔષધિ અમૃત એમાં આવતું હોય છે. અને એ પ્રસાદ, શીતળતાનો પ્રસાદ, ઠંડો પ્રસાદ લીધા પછી હાશ કેટલી મજા આવે છે. એક સમય તો 12 મહિનામાં એક જ વાર ખાતા હતા એવો ઠંડો, પણ હવે એવું તો દાડામાં 10 વખત ખાવું હોય તો ખાઈ શકાય એટલી શીતળતા. પણ એ ચંદ્રની ઔષધિ નહીં, ભલે તમને ઠંડુ લાગતું હોય, પણ જે શરદ પૂર્ણિમાના ચંદ્રને ધરાવીને જે દૂધ અને પૌવા ખાધેલા, એની અંદર જે અમૃત છે, એની અંદર જે સાત્વિકતા છે, એ આપણે જ રોજ ખાઈ છે ઠંડુ, એમાંય નહીં મળે. અને એટલા માટે તો માણેક ઠારી એક પર્વને સંબોધીને કહ્યું છે, ઉનાળો અને ચોમાસાની અંદર ખૂબ ગરમીમાં તપ્યા હઈએ, આકળ વિકળ થયા હઈએ, ક્યારે શરદ પૂર્ણિમા આવે ને ઠંડકની શરૂઆત થાય, ક્યાં ગરમીમાંથી છૂટાય, એમ સંસારના તાપમાંથી છૂટીને મનોવૃત્તિ શરદ પૂર્ણિમાના ચંદ્રની જેમ શીતળતાને શાંતિ આપતી થઈ જાય, એ અવસ્થાને માટે આપણે આતુર હોઈએ છીએ, ક્યારે આવે ને ક્યારે મળે, એનું નામ છે મન ઠરે તો માણેક ઠારી. બસ મનને એ શીતળતા મળી ગઈ, એ પ્રકાશ મળી ગયો અને એ ઝાકળનું અમૃત મળી ગયું, તો એને માટે તો 12 મહિના અને રોજ શરદ પૂર્ણિમા છે. જ્યારે એ કરીએ ત્યારે ભજન, એનું નામ દિવાળી, 12 મહિના દિવાળી, એમ શરદ પૂર્ણિમાનું પણ અહીંયા ગાડી આપણને કહ્યું માણેક ઠારી, એ પણ પર્વને પાછો લાવીને મૂક્યો. સાધક તરીકે કોઈ પણ ઉપાસના કર્યા પછી એના પરિણામને એના ફળ સ્વરૂપ આપણને જ્યારે શાંત જીવનનો અનુભવ થાય અને જીવનને સમજવાને વિચારવાની જ્યારે આપણામાં ક્ષમતા આવે, ત્યારે સમજવાનું હવે આપણે ઠર્યા છીએ. માણસનો જન્મ મળ્યો આનંદની વાત છે. જેમ દુકાળ પડતો હોય ને વરસાદ ના પડતો હોય, એકવાર વરસાદ પડે તો આનંદ આનંદ થઈ જાય, પણ વરસાદ પડેલા એ પાણી ઠરે નહીં ત્યાં સુધી ઉપયોગમાં તો ન આવે ને. વરસાદ પડ્યાનો આનંદ ખરો, પછી એની રાહ જોવી પડે. સાધુ થઈ ગયા, દીક્ષા મળી ગઈ, બારિશ તો હો ગઈ, લેકિન ઓ સાધુ જીવન કા બરસા કા પાણી હૈ વો અભી ઉપયોગ કરને લાયક નહીં હૈ, સાધુ હોને કે બાદ વો જમેગા, વો ધીરે 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 હોકર કે શુદ્ધ હોગા, તબ જાકર કે ઉસકા પ્રાશન કિયા જાયેગા, આચમન કિયા જાયેગા. સભી સાધુ કે જીવન મેં યહી અનુભવ હૈ કે પહેલે તો ભગવાન ગુરુ મહારાજ કી કૃપા હોને સે વર્ષા હો ગઈ, દીક્ષા મિલ ગઈ, લેકિન સાધુતા જબ ઠરેગી જમેગી, ફિર બાદ મેં ભજન કા સ્વાદ, ઉસસે આગે અનુભૂતિ કા સ્વાદ, જૈસે આગે બઢતે જાયેંગે, ઓર સાધુ મેં ઇતના હૈ, જિતને બૂઢે હોતે જાઓંગે ને ઇતની અનુભૂતિ બડી અચ્છી હોતી જાયેગી, ઓર ઇતના મન શાંત ઓર સ્થિર હોતા જાયેગા. જીતના નયા સાધુ હોગા ને વો એસા સમજેગા કે પાણી તો હૈ લેકિન પીને લાયક તો હૈ નહીં, વો જબ તક જમતા નહીં, तब तक उसी को अपनी जिंदगी उपयोग में नहीं आती है। साधु को भी अपना वो देखना पड़ता, समझना पड़ता है। मन ठरे, वृत्तियों ठरे, मन अने वृत्तियों ठरे त्यारे एनो स्वाद मळे जीवननो। सामान्य जीवननी अंदर पण नानू बाळक होय, जुवान थाय, तोफान वधता जाय, पण ज्यारे एनामां धीरे धीरे समझण आवे ने पछी अनुभव थाय એટલે પાછો એક ઠરેલમાં જતો રહે, એ બી ઠરેલ માણસ છે, જેને અંગ્રેજીમાં મેચ્યોરિટી કહીએ છીએ, કે માણસ એકદમ તો એટલો મેચ્યોરિટીમાં નથી આવતો, એને સમય લાગે છે। એમ સાધુ જીવનમાં કે કોઈ પણ ક્ષેત્ર, માનવ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ઠરેલપણું અનુભવે જ આવે, સાધન અને ઉપાસનાથી જ એનામાં ઠરેલપણું આવશે। કે ચાહે વ્યવસાયની અંદર જશે, ચાહે ધંધાની અંદર કે નોકરીમાં જશે, પણ જેમ જેમ અનુભવ લેતો જશે તેમ તેમ એ કામને સમજતો જશે, એની અંદર નિષ્ણાત થતો જશે। એમ સાધન ભજનની અંદર પણ જેટલું વધતું જશે જે એટલા તમે આગળ વધતા જશો, અને સાધન ભજનનો આનંદ તમને આવવા લાગશે, અને સાધનનો આનંદ આવ્યા પછી એની કિંમત સમજે, એની કિંમત પણ ત્યારે જ સમજાય। માણસને પણ એના જીવનમાં કમાય, થાળે પડે પછી થાય હાશ, હવે કંઈક ઠેકાણે પડ્યા, ધંધો શરૂ કર્યા પછી એમ મન ઠરે તો માણિક ઠારી। સાંસારિક જીવનની અંદર પણ જ્યાં સુધી ઠરેલપણું ન આવે ને ત્યાં સુધી એ જીવન જીવવાની અંદર પણ થોડીક અકળામણને અશાંતિ અનુભવાતી હોય, પણ સંતાનો પરણાવી દીધા ને એને ઘેર પહોંચી ગયા ને એને ઘેર સંતાન થઈ ગયા ને પછીથી ધીરે ધીરે હળવાશ આવે થોડીક, કે હાશ હવે કંઈ, આનું નામ છે પોતાનું જીવનની વૃત્તિઓ ઠરી। એમ મન પણ ઠરે ત્યારે ભજનનો આનંદ આવે, ભજન કર્યાની સમજ અને ભજન કર્યાથી કઈ શક્તિ મળી છે એ પણ ઘણી વાર ખબર નથી પડતી હોતી। વધારાના પાણી વરસાદમાં ભરાઈ જાય ને છલકાઈ જાય ને તો આગા પાછા થઈ ગયા કે શું થશે, અંદર પેસી ગયું, આમ થઈ ગયું, પણ પછી પાછું એ થાળે પડી જાય એટલે એનું એ જ પાણી પાછું કામ લાગે, અંદર પેસી ગયેલું બહાર આવી જાય। એમ સ્થિરતા માણસના જીવનની એ એકદમ નથી આવતી, અને એકદમ સ્થિરતા આવી જાય એવી વિભૂતિઓ તો કોઈક કોઈક હોય, કે નાની ઉંમરથી જ આદ્ય શંકરાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ, સ્વામી વિવેકાનંદ આપને છોટે છોટે પણ નહીં સીધે આગે નીકળ ગયે, તો એ સમજણ અમુક ઉંમરે પહોંચ્યા પછી ધીરે ધીરે માણસનામાં ઠરેલપણું આવે, અને ઠરે ને ત્યારે કંઈક જીવનની અંદર હાશકારો આવે, એ છે વ્યવહારમાં મન ઠર્યું, આ છે ભજનમાં મન ઠર્યું। મારા શ્રી જે પ્રક્રિયા બતાવી જય મહારાજે, ષડચક્ર ભેદન, શ્વાસોશ્વાસનું અનુસંધાન, અને ત્રિવેણી એટલે ભ્રુકુટીની અંદર પોતાની સ્થિરતા આટલું થાય ત્યારે મન શાંત થવાની પ્રક્રિયામાં પહોંચ્યું કહેવાય, અને એ જે ત્યાં સ્થાન પહોંચ્યું, અને એ માણિક ઠારીનું નામ છે સમાધિ। ષડચક્ર ભેદન કર્યું, ત્રિવેણીમાં આવ્યા, ત્રિકુટીમાં સ્થિર થયા, અને પછી જે અંદર સંપૂર્ણ રીતે સમાહિત થઈ ગઈ બધી જ વૃત્તિઓ શાંત, અને જે અવસ્થાનો અનુભવ કર્યો એની અંદર નિર્વિકલ્પતા આવી જશે। બહારની પરિસ્થિતિ હોય કે ન હોય, પોતાને પ્રતિકૂળ કે અનુકૂળ, ગમતી કે ન ગમતી, છતાંય પોતે સ્થિર બેસી ગયા હોય. સાધકની અવસ્થા માણેક ઠારીની માફક સ્થિર શાંત અને શીતળ થઈ જાય સમાધિની અંદર, એ પૂર્ણતા કહેવાય. જેમ પૂર્ણિમાનો ચંદ્ર પૂરેપૂરો હોય સોળે કળાથી, એમ સમાધિની અવસ્થા એ પણ સોળ કળાના પૂર્ણ ચંદ્રની માફક માણેક ઠારી બની જાય. મનને ઠારી દે, મનને ઠારે એટલે જેમ પાણી ઠરી ગયું હોય ને, કે ઠરી ગયેલા પાણીને એમને છૂટું મૂકો તો વહેવા નહીં માંડે, કે ઘન રૂપે ત્યાં ને ત્યાં જ ઊભું રહેશે. જ્યારે વ્યવહારિક લૌકિક જીવનની અંદર આપણું મન, આપણા મનની ગતિ પ્રવાહિતા વાળી છે, ગમે ત્યાં વહેવા માંડે છે. સારે નરસે બધે મન પાણીની માફક સારી જગ્યાએ કે ખોટી જગ્યાએ, જેમ પાણીને છૂટું મૂકીએ એટલે એનો રેલો જ્યાં ઢાળ મળ્યો ત્યાં ચાલવા માંડે, એમ મન પણ એને છૂટું મૂક્યું એટલે ઢળવા માંડે, રહેવા માંડે જ્યાં મન થાય. પણ એને ઘનરૂપ બનાવી દેવામાં આવે પાણીને, તો બરફ બની ગયો, બરફનું મોટું ચોસલું અહીંયા મૂકી દો ને, એમને એમ રહેશે, તરત વહેવા નહીં માંડે. એમ મન પણ ઠરે, એ ઘન સ્થિર થઈ જાય પોતાના સ્વરૂપની અંદર, પછી એની પ્રવાહિતા અટકી ગઈ. અને પ્રવાહિતા અટકી અને મન ઠર્યું અને એનાથી શીતળતાની અનુભૂતિ થઈ. એ ઘન ભાવને જ સ્થાપિત કરી દીધો પોતાના સ્વરૂપની સાથે. મન ઠરે એનું નામ માણેક ઠારી. અને મન જો આગળ વધી ગયું અને જો કદાચ ન માન્યું તો ભોગે રોગમય ભયમજનક. માણસ યોગી થાય પણ યોગમાંથી ભ્રષ્ટ થાય તો યોગ ભ્રષ્ટ ભોગી થાય. જો એ ઉપાસનાની અંદરથી નિષ્ફળ ગયો અને પાછો પડી ગયો કે નિરાશા અનુભવી એને, તો એ પછીથી જેમ યોગ અધકચરો હોય ને એને ન પહોંચી શકે તો એ રોગી થઈ જાય માણસ. યોગમાંથી જો અવળે રસ્તે ચડી ગયો અને પૂરેપૂરી સફળતા ના મળી તો રોગી થાય. એમ મન શાંત ને શીતળ ન થાય અને જો કોઈ ચસ્કે ચડી ગયું તો ઉછાળા જ મૂકી દેવાનું, ઉછાળા કર, કૂદકા માર્યા કરશું. મન ઠરે તો માણેક ઠારી, નહીં તો મન ઉછાળા મૂકે. જો પોતાના નિયંત્રણમાં ન રહ્યું, પોતે સંયમમાં ન રહ્યો અને એમાંથી છટકી ગયો, સ્પ્રિંગ દબાવી રાખ્યો અને છૂટે અને છટકી જાય તો ડબલ છટકે. મન ઉછાળા મૂકે. મન એ વાનર છે, પણ એ મન એટલું બધું ચંચળ, સામાન્ય માણસ વાંદરા ગાડી જઈ શકે નહીં. અને કોઈ છોકરું બહુ તોફાની હોય તો એને કઈ ઉપમા આપીશું? આ વાંદરું છે. તો મન ચંદ્ર જેવું શીતળ પણ બનાવી શકાય, શાંત પણ બનાવી શકાય, અને એ મન ઉછળે તો વાંદરા જેવું થઈ જાય, એની નજીક ના જ આવે બીજાથી, કે આઘારે જ હોય માણસથી. આવો વિચિત્ર છે. કેમ? કે એની મનોવૃત્તિ હલકી છે, નકામી છે, તોફાની છે, ચંચળ છે. અને એટલે મનની વૃત્તિઓ ઉપર જ માણસનું જીવન આધારિત છે. મન જો સમજુ હશે, મન જો સંયમી હશે, તો એ પોતે ભગવદ્ પરાયણ બની શકી, સ્વયં સ્વરૂપને ઓળખી અને ભગવાનમય બની જશે. ભાગવતની કથા છે એ ધ્યાન દઈને સાંભળે પરીક્ષિતની માફક, તો ભાગવત શબ્દનો અર્થ જ છે ભગવાન જેવો, ભગવાનમય. ભાગવત ભાગવતની કથા સાંભળીને એ સ્વયં ભગવાન જેવો બની જાય ભગવદ્. એમ મન પણ અનુસંધાન કરીને જો સ્વરૂપની સાથે બેસી જાય અને સ્વરૂપની ઉપાસના કરે તો એ પોતે સ્વરૂપમય બની જાય. એ સ્વયં ભાગવત કહેવાય. સ્વયં ભાગવત ક્યારે થાય? કે જ્યારે ભાગવતની અંદર એ અંદર ઉતરે, એમાં ડૂબે, ત્યારે ભાગવત થાય. એમ મન ઠરીને માણેક ઠારી સુધી પહોંચવા માટે એને પોતે જ પોતાના સ્વરૂપમાં ઉતરવું પડે. જેમ ભાગવતની કથા ભગવાનમાં ઉતારે અને સાંભળનારને પણ ભગવાન બનાવે, ભાગવત બનાવે, ભગવાન જેવો બનાવે, એમ મન અને વૃત્તિઓ પોતાના સ્વરૂપ આત્માની અંદર ઉતરે અને એ આત્મા એને પોતાના સ્વરૂપની અંદર વિલીન કરી નાખે, ત્યારે એ એના જેવો થાય. પણ મનની સાથે ભળે, જો મન સ્વતંત્ર હોય તો, જો મનમાં ઉતર્યા ને તો મન એને એની પોતાની ગતિ પ્રમાણે લઈ જશે. અને એટલે મનને ક્યારે પણ રીંઢું સ્વતંત્ર મૂકવાનું નહીં. મનને કોઈ દિવસ સ્વતંત્ર મુકાય નહીં. ગાડી ઉપર બેઠા હોય અને એના સ્ટેરિંગને જો છૂટું મૂકી દેવાય નહીં તો જીવતા સુધી મનને છૂટું મૂકી શકાય નહીં. જો સ્ટેરિંગને છૂટું મૂકીને જે અવસ્થા થાય એ મનને છૂટું મૂકી દે એવી અવસ્થા આપણી થાય.